நமோ சித்தானம் நமோ ஆயரியானம் நமோ வஜ்ராயானம் நமோ லோயே தவ சாஹூரம். ஸ்ரீ ஜினசாந்தன குரு நமோ நானாயுத சுகார் ஆத்மஹித உபதேசதே கரி மங்களாச்சார். சுகிதின சாசனமே ஆத்மனு சாசன ஸ்ருத ஜாதி துக ஹாரி சுக காரி சாசி சாசன ஜாகு குண பத்ர கர்த்தா குண பத்ர ஜாகு ஜானி பத்ர குண தாரி பவ்ய கரத உபாசன. ऐसे सारे शास्त्र को प्रकाश जीवन को बने ताकि देशी भाषा करी अर्थ को प्रकाश करो जाके मंद बुद्धि होके हो अर्थ भाषण जाके मंद बुद्धि होके हो अर्थ भाषण जो लक्ष्मी के निलय रूप अविनाशी प्रभु को मृदार ग्रंथ रचु आत्मा शासन भव्य जनों को है शिव कार। हे आत्मन तू दुख से डरता और सुख की वांछा करता इसीलिए मैं दुख आई सुखकारी रचना करता मधुर विपाकी उपदेशामृत यह यदि कटु भी बात हो कटो यदि ग्राह करो जीवन किंचित तू वह भीत न हो। आत्मानुशासन ग्रंथ विराजमान है गुरु भद्र आचार्य देव द्वारा रचित अत्यंत सुंदर ग्रंथ है। ज्ञान अने वैराग्यनी अद्भुत शैली सुमेर आ ग्रंथ मां जोवामां आवे छे। चर्चा आपणी 121 नंबरनी गाथा उपर लास्ट टाइम करी हती जेमां ज्ञानीओ ने दीपक साथे दीपक नी तुलना ज्ञानीओ साथे करवामां आवी हती। जेवी रीतना जगतमां सूर्य छे दीपक छे दर्पण छे આ બધા ઉદાહરણ આપણે લાસ્ટ ટાઈમ લીધા હતા તો પોતાને તો પ્રકાશિત કરે છે પરંતુ એ સૂર્ય છે દીપક છે જે બીજા બધા પદાર્થો છે એ બધા ધ્યેય પદાર્થોને પણ એ દીપક પ્રકાશિત કરે છે દીપકની જ્યોતમાં એ બધા પ્રકાશિત થાય છે। એવી રીતના જ્ઞાનીનો જે સ્વપન પ્રકાશક સ્વભાવ છે એની ચર્ચા હતી। એ સ્વપન પ્રકાશક સ્વભાવ સમ્યક જ્ઞાન થતા એનું જે આપણે કહીએ ને કે વિકાસ કહો એનું ખીલવું કહો પ્રગટ થવું કહો એ જ્ઞાનીઓના જીવનમાં થાય છે। આપણા અંદરમાં પણ જ્ઞાનનો સફળ પ્રકાશક સ્વભાવ છે એવું નથી કે નથી આપણી જ્ઞાનની પર્યાયમાં પણ હર સમય જે એટલે કે આપણો સ્વવિને એટલે કે જ્ઞાન અને જગતના પદાર્થો એટલે કે પર જે જણાય છે જણાય તો સ્વ અને પર દેવ છે પરંતુ આપણે જાણીએ કે ખાલી પર અને જ્ઞાની સ્વપૂર્વક પરને જાણે છે એટલે જ્ઞાનીનું જ્ઞાન સમ્યક છે। ફરક આ છે શું કીધું જ્ઞાની સ્વપૂર્વક પરને જાણે છે સ્વના અનુભવ પૂર્વક જ્ઞાની પરને જાણે છે તો પરને કેવી રીતના જાણે છે તો કે પરમાં પરત બુદ્ધિ થઈને પરને જાણે પરમાં પરત બુદ્ધિ કરીને પરને જાણે સ્વપણે પરને નથી જાણતા સ્વપણે પરને નથી માનતા કારણ કે સ્વ બુદ્ધિ તો પોતામાં થઈ ગઈ પોતાનો તો અનુભવ થઈ ગયો પોતાના અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવી ગયો પોતાના સ્વની પોતાના સ્વઘરની જ્ઞાનીને ખબર પડી ગઈ એટલે હવે આખું લોક જ્ઞાનીના જ્ઞાનમાં જંકે તો પણ જ્ઞાની એ લોકમાં રંચ માત્ર પણ એકત્વ બુદ્ધિ નહીં કરે કારણ કે એકત્વ બુદ્ધિ તો કોઈ એકમાં જ થાય યા તો સ્વમાં યા તો પરમાં।
ખ્યાલ આવે ને?
તો એ ચર્ચા આપણે 121 નંબરની જે ગાથા છે એમાં લીધી હતી. હવે જો આપણે 122 નંબરની ગાથા ઉપર આજે સ્પર્ધા કરીએ. બહુ જ સરસ ગાથા છે, બહુ સરળ ગાથા છે, પણ અત્યંત પ્રયોજનભૂત ગાથા છે. કારણ કે આ ગાથામાં જે આખો સમ્યક દર્શન પ્રાપ્ત કરવાનો આખો ક્રમ બતાવેલો છે, કયા ક્રમથી જીવને સમ્યક દર્શન પ્રાપ્ત થશે એ ક્રમ અહીંયા બહુ સુંદર રીતે બતાવ્યું છે. આપણે એની ચર્ચા કરીએ. 122 નંબરની ગાથા જો, અશુભ ઓર શુભ છોડને કા ક્રમ. શું કીધું? અશુભ ઓર શુભ છોડને કા ક્રમ. કોઈ પણ જીવને જયારે સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય, સમ્યક દર્શન એટલે શુદ્ધ ભાવ. મુખ્યતઃ ભાવ ત્રણ પ્રકારના છે જીવના. જીવના ભાવ, ભાવ કહો કે જીવના પરિણામ કહો, ત્રણ પ્રકારે સોરેમજી સાહેબે પણ મોક્ષા પ્રકાશકમાં વર્ણવ્યા છે. સંકલેશ પરિણામ, વિશુદ્ધ પરિણામ અને શુદ્ધ પરિણામ. શું કીધું? ત્રણ પ્રકારના જીવના પરિણામ. બરાબર. સંકલેશ કયો શબ્દ પહેલો? સંકલેશ પરિણામ. રાજીભાઈ સમજાય? સંકલેશ. બીજો વિશુદ્ધ પરિણામ. સંકલેશ, વિશુદ્ધ અને શુદ્ધ પરિણામ, શુદ્ધ ભાવ. અહીંયા અહીંયા આ ગાથામાં અશુભ ભાવ એટલે સંકલેશ પરિણામ, પાપમય પરિણામ, સંકલેશ પરિણામ કે અશુભ ભાવ કહો એક જ વાત. જે પરિણામ જીવને અત્યંત દુઃખ આપે, જે પરિણામ જીવના સામર્થ્ય ધારથી સંકલેશ પરિણામનું સ્વરૂપ કહો છે, જે પરિણામ જીવના સ્વભાવનો પૂર્ણતા ઘાત કરે એવા પરિણામને સંકલેશ પરિણામ કહેવાય. તીવ્ર કસાઈ, તીવ્ર મિથ્યાત્વ, તીવ્ર અનંતાનુબંધી આદિ જે પરિણામ છે એ સંકલેશ પરિણામ છે. એ પરિણામનું ફળ શું છે? તો કે નિયમથી એ પરિણામનું ફળ અધોગતિ. સંકલેશ પરિણામનું ફળ શું છે બોલો? એ સંકલેશ પરિણામમાં જીવનું એકત્વ, ક્રોધ, માન, માયા, લોભ, તીવ્ર મિથ્યાત્વ, શરીરમાં તીવ્રપણે આસક્ત જીવ, શરીરમાં એકત્વ બુદ્ધિ, શરીરને પોતાનું માને, એનો કરતા માને, એનો ભોગતા માને, એનો સ્વામી માને, પોતાને પોતાની ઈચ્છા અનુસાર એનું પરિણામ, એનું પરિણમન ચાલે, આ પરિણામ છે સંકલેશ પરિણામ. તમને સંકલેશ પરિણામનું ભાવભાષણ થાય છે? અહીંયા કહે છે કે કોઈ પણ જીવને શુદ્ધ ભાવ, સમ્યક દર્શન, વિતરાગતા, અતિન્દ્રિયાનંદ, અતિન્દ્રિય સુખ પ્રગટ થશે, એની પહેલા કયો ભાવ હશે અને એની પહેલા કયો ભાવ છૂટશે? બે ભાવ છૂટશે, શુભ પણ, અશુભ પણ અને શુભ પણ. કોઈ અહીંયા શુભ ભાવની મહિમા નથી કરાવી, અહીંયા અશુભ અને શુભને એક કોટીમાં મીકાશે, પરંતુ ક્રમ બતાવ્યો છે કે પહેલા શું છૂટશે? તો કે પહેલા અશુભ છૂટશે, પછી શું છૂટશે? અશુભ છૂટી છૂટશે તો પછી ક્યાં આવશે જીવ? તો નિયમથી શુભ ભાવમાં આવશે, મંદ કસાઈમાં આવશે. તીવ્ર કસાઈમાંથી જીવને કોઈ દિવસ શુદ્ધ ભાવ, શુદ્ધ પ્રણામ, શુદ્ધ ઉપયોગ પ્રગટ ન થઈ શકે. તમને ખ્યાલ આવે છે? ઓલું ચિત્ર જોવો છો ને ઘણી વાર, પ્રથમા વિયોગનું. કયું ચિત્ર? તો કે મહાવીર ભગવાનનો જીવ સિંહજી પર્યાયમાં હરણનું ભક્ષણ કરી રહ્યો હતો. ખ્યાલ આવે છે? હવે હરણનું ભક્ષણ કરી રહ્યો હતો એ અત્યંત તીવ્ર સંકલેશ પ્રણામથી, કારણ કે માંસ ભક્ષણ કરી રહ્યો હતો. તે પરિણામ કેવા બોલો? તો કે એ પરિણામ અત્યંત તીવ્ર સંકલેશ રૂપ પરિણામ છે. હવે એ પરિણામ એના થઈ રહ્યા હતા ત્યારે, હવે મુનિરાજ આવ્યા ને જે પણ આપણને આખી સ્ટોરી ખબર છે, હું બહુ એમાં ડિટેલમાં નથી હતી, પણ તમને એક આનો ક્રમ બતાવું છું કે એ જે સંકલેશ પરિણામ હતા એ સંકલેશ પરિણામ છૂટ્યા કે નહીં બોલો? સમ્યક દર્શન થયું એ જીવને ત્યાં જ, સમજાય છે? એ હરણનું માંસ પડ્યું હતું, એનું મોડું એઠું હતું, એ માંસ ભક્ષણ કરી રહ્યો હતો, એવા તીવ્ર સંકલેશ પરિણામ પછી એ કયા પરિણામમાં આવ્યો, એના કયા પરિણામ થયા, એ કઈ ભૂમિમાં આવ્યો, એ કઈ ભૂમિકામાં આવ્યો? તો કે નિયમથી અશુભ માંથી જીવ શુભ ભાવમાં. હવે એ શુભ ભાવમાં નિયમથી આવશે અને શુદ્ધ ભાવ પ્રગટ થશે એની પહેલા એ શુભ ભાવ પણ નિયમથી છૂટશે. બધા નિયમ છે, તમને સમજાય છે? અશુભ નિયમથી છૂટશે, એના પછી શુભમાં નિયમથી આવશે, અને શુભમાં અટકી ગયો તો કે શુદ્ધમાં નહીં જાય. શુભ પણ નિયમથી છૂટશે,
કોઈ સમજાય છે? એ શુભ ભાવ એટલે મંદ કે ચાલના ભાવ. એ શુભ ભાવ એટલે કે આગળ જે આત્માનો જે પોતાના જાયક ભાવનો જેને અનુભવ થવાનો છે, ઉપયોગ જે અંદરમાં સ્થિર થવાનો છે, પોતાના આત્મામાં જેનું અહમ થવાનું છે, તમને એ કહો કે એ આત્માને કદાચ જાણશે કે નહીં, સમજશે કે નહીં, એનો પરિચય કરશે કે નહીં. એ પરિચય, એ જાણવું, એ સમજવું, એ કઈ ભૂમિકા છે? તો કે શુભ ભાવની ભૂમિકા. પહેલા સમજશે પછી સમાશે. સમજ્યા વગર સમાશે કેવી રીતના? તમે આપણે ઘરે કંઈક બનાવવાનું હોય તે બની જાય એની પહેલા એનો વિચાર આવ્યો કે નહીં? એની પહેલા આપણા ધ્યાનમાં વાનગી બની કે નહીં? ભાઈ સમજાય છે? એના વિકલ્પ કે ચાલ્યા કે નહીં કે આ બનાવવું છે, આજે આ નથી બનાવવું, આ બનાવવું છે. તો એવી રીતના જે સિદ્ધાર્થ મને અનાદિકાળથી જે ઉપયોગ એક સમય માટે પણ પોતાના આત્માનો અનુભવ, પોતાના આત્માને જોયો ન હોય, પોતાના આત્માની શ્રદ્ધા ન કરી હોય, એવા આત્મા તત્વને પ્રથમમાં પ્રથમ આગમના આધારે, ગુરુવાણીના આધારે, ખ્યાલ સ્વાધ્યાયના માધ્યમથી, વાંચનના માધ્યમથી, ચિંતન મંથનના માધ્યમથી એ આત્માને પહેલા સમજવું તો પડશે કે નહીં કે એ આત્મા છે કેવો? કેમ એક એક શાસ્ત્ર ને એક એક લાઈન માં આત્મા નો અનુભવ, સમ્યક દર્શન, સમ્યક દર્શન મોક્ષ માર્ગ છે, સમ્યક દર્શન થી મોક્ષ, એ સમ્યક દર્શન ની, સમ્યક જ્ઞાન ની, સમ્યક ચારિત્ર ની, આત્મ અનુભવ ની, આત્મ પ્રતીતિ, સાત તત્વ ના નિર્ણય ની આટલી બધી વાતો કેમ કરી છે? કારણ કે એના વગર આપણે સંસારમાં રખડી રહ્યા છે. વિરાજભાઈ સમજાય છે શું કહું છું? એ નથી કર્યું. આપણે મંદિરમાં એવી પૂજા, મંદિરમાં એવા પૂજા કરી, એની કોઈ ના નથી, એનો કોઈ નિષેધ નથી. કોઈ તમને એ પણ શુભ ભાવ છે. કોઈ ભગવાનના દર્શન કરીને વળ્યું જાય એ પણ શુભ ભાવ છે. કોઈ ખાલી ખાલી અર્ધ ચડાવીને વળ્યું જાય એ પણ શુભ ભાવ છે. કોઈ પૂજા કરીને વળ્યું જાય એ પણ શુભ ભાવ. ઉત્તરોત્તર ઉચ્ચ કોટીના શુભ ભાવની વાત કરું છું કે ખાલી એ કરવા માત્રથી આત્માનો અનુભવ નહીં થઈ જાય. ગુરુદેવજી 45 વર્ષ સ્વાધ્યાયનું આટલું, સ્વાધ્યાય ઉપર આટલું વજન કેમ આવ્યું? આટલું મહત્વ કેમ સ્વાધ્યાયનું કીધું? સ્વાધ્યાય પરમ તપ, સ્વાધ્યાય 2-4 કલાક તો સ્વાધ્યાય જોયે, સ્વાધ્યાય જોયે, સ્વાધ્યાય જોયે. આટલા આગમ કેમ લેતા? મેં હમણાં પણ વચ્ચે પતિ ચર્ચા ચાલે છે એમાં કીધું હતું, આપણા મંદિરમાં પ્રતિમા કેટલી છે? જીન પ્રતિમા, જીનેન્દ્ર ભગવાનની પ્રતિમા કેટલી છે બોલો? 5 કે 6 છે પ્રતિમા. પણ સમજાય છે જીનવાણી કેટલી છે? વિચાર કરો જીનવાણી કેટલી છે? એક એક મંદિરમાં તમે જો આ સ્થિતિ છે કે નહીં? કપાટો ભરી ભરીને જીવવાની છે. કેમ કેમ? કારણ કે આ કાળમાં સાક્ષાત સમોચરણ નથી, સાક્ષાત વાણી નથી, સાક્ષાત નીર આવ્યો નથી, સાક્ષાત જાનવીનો વિરહ પડ્યો છે. આ તો કોઈ આપણા પુણ્યના ઉદયથી આ વાણી રહી ગઈ. આપણી માટે અમને સહારો શું છે? જીવવાણી. પોઈન્ટ સમજાય છે? એ 4 અનુયોગમાં લિપિબદ્ધ થયેલી વાણી. અમે લાસ્ટ લેક્ચરમાં પણ કીધું હતું કે એક એક અનુયોગનું મહત્વ છે. એક એક અનુયોગ વિતરાકતાનું પોષણ કરે છે. અહીં સમજાય છે? એક એક અનુયોગમાં આત્મા બતાવ્યો છે, ભેદ જ્ઞાન કરાયું છે, સ્વપરની ભિન્નતા બતાવી છે, સ્વદ્રવ્યની સ્વતંત્રતા બતાવી છે, કર્મ સિદ્ધાંત સમજાયો છે, કર્મના ઉદયોની વિચિત્રતા અને પરિણામોની વિચિત્રતા સમજાવી છે. જે મારી પાસે છે હું હવે બહુ ડિટેલમાં લખી નથી, પણ આના પછીની જે ગાથા છે એમાં પણ આ બધી વાતો છે. જો તમને ખાલી કહું, પ્રથમાનુયોગ છે ને, પ્રથમાનુયોગ આપણને એમ લાગે પ્રથમાનુયોગ, પ્રથમાનુયોગ એટલે સ્ટોરી, પ્રથમાનુયોગ એટલે કથા કહાની. જો તમને એક વાત કહું, કોઈ પણ સાંભળજો, થોડી વાત કડક છે, અન્યથા નહીં લેતા પણ સમજવાની કોશિશ કરજો. કોઈ પણ અનુયોગ પ્રત્યે આપણા અંતરંગમાં કોઈ પણ પ્રકારનો અણગમો ન હોવો જોઈએ. સમજાય છે શું કહું છું? આપણે આપણું જ્ઞાન ઉડાવી દઈએ ને, અરે આ કર્ણાન્યો એટલે તો ગણ, કર્ણાન્યો એટલે તો કર્મ, કર્ણાન્યો એટલે તો 3 લોકનો લક્ષ્યો, અરે એમાં શું સમજવાનું? પ્રથમાન્યો એટલે તો કથા ખાવાની. તમને કહું, તમને આશ્ચર્ય થશે. આપણે છે ને આપણા મંદિરમાં બધું જ છે બોલો. આપણે તમે ઉપર જશો તો એન્ટર થશો તો આજુબાજુ જે 2 મોટા પિક્ચર છે કે નહીં જીન મંદિરમાં ઉપર? કેટલા વર્ષ થયા મંદિર ને? કોઈએ ત્યાં ઉભા રહીને કહ્યો છે બધા સ્વાધ્યાય, પણ ગવનકાજી એનો સ્વાધ્યાય કહ્યો છે કે દ્વાર દિશા છે એ શું છે? પ્રથમાનુયોગ બોલો, વિચાર કરો. અંતકૃત દશાંગ નામનો જે અંગ છે, દ્વાદશાંગ છે, ગંડર પરમાત્મા એક અંતર મુહૂર્તમાં જેની રચના પોતાના ધ્યાનમાં કરી રહે છે, તે ધ્યાનમાં શું રચના થાય છે? દ્વાદશાંગ એટલે શું? તમે વિચાર કરો 23,28,000 પદ. શું કીધું? 23,28,000 પદોના માધ્યમથી પદ્મયોગના આધારે આચાર્ય દેવે પોતાના જ્ઞાનમાં એ પદ્મયોગની રચના કરી. બોલો, મહાપુરુષોના જીવન ચરિત્રની રચના થઈ ગઈ પોતાના જ્ઞાન. શલાકા પુરુષોના જીવન ચરિત્રની રચના થઈ છે. કયા કયા ઉદયમાં, કેવા કેવા ઉદય પ્રસંગમાં, પુણ્યના ઠાડબાટ હોય, પાપનો તીવ્ર ઉદય હોય, એ ઉદય પ્રસંગમાં એ જ્ઞાનીઓ અરીખમ પોતાના સ્વભાવના આશરે ઉભા રહ્યા. એનું એક એકનું વર્ણન આ પ્રથમાની યોગના શાસ્ત્રમાં. કેટલા પદ કીધા? 23,28,000 પદ. હવે એક પદમાં કેટલા અક્ષર હોય? વિચાર કરો, એક પદમાં કેટલા અક્ષર છે? બોલો, એક પદમાં અક્ષર કેટલા? મલ્ટીપ્લાય કરજો, તમારા કેલ્ક્યુલેટર ને તમારા કમ્પ્યુટર બધું ફેલ થઈ જશે. એક પદમાં 1,634,83,07,888 અક્ષર. ભાઈ, આ તો બધું તમે યાદ રાખો. યાદ રાખવાની વાત નથી, મહિમાની વાત છે. શું કીધું? એક વાર ખાલી આંકડા તો સાંભળો. બોલો, તમારા કરવાના ધંધા વ્યાપારના બધું રહી ગયું ને બાજુમાં, કેટલા અક્ષર બોલો? સમજાય છે? શું કીધું? 1,634,83,07,898 તો શબ્દ એક પદ માં છે. નાઉ મલ્ટીપ્લાય ધીસ ઇન્ટુ 23,28,000 પદ. હા, થોડું આમ થયું તો ખરું ને? સારું, મને જોતું તો કોઈ તો આમ કરે. હા, એટલે વિચાર કરો તમે કે જાની શું મહિમા છે. મને તો એક ગૌતમ સ્વામીની જે મહિમા આવે કે જે જીવ ગ્રહિત મિથ્યાત્વમાં, જે જીવ 500 શિષ્યના ગુરુ હતા અને 2-4 કલાકમાં, તો તમે વિચાર કરો કે એ જીવ ગંધર થઈ ગયા અને દ્વાદકાળની રચના પોતાના જ્ઞાનમાં થઈ ગઈ. કઈ શિબિરમાં ગયા અને કઈ પાછા ભણ્યા અને ક્યાં ગયા? બોલો, એ જ્ઞાન આવ્યું ક્યાંથી? એ જ્ઞાન સમોસરમાંથી આવ્યું. એ જ્ઞાન ક્યાંથી આવ્યું? ભગવાન મહાવીરમાંથી આવ્યું. એ જ્ઞાન ક્યાંથી આવ્યું? એ જ્ઞાન પોતાના અંતરંગમાંથી આવ્યું. હજી તો આ પ્રથમ યોગની આ વાત કરી. બોલો, અનુત્તોત્તર 5 દશાંકમાં 92,044,000 પદ દ્વારા પ્રથમ યોગની રચના થઈ છે પોતાના જ્ઞાની. એક એક ની ગણતરી છે, તમે વિચારો. હવે આ ચારે અનુયોગ આપણી પાસે છે અને એ ચારે અનુયોગ વિતરાગતાનું પોષણ કરે છે, વિતરાગતાને દર્શાવે, સ્વરૂપને દર્શાવે. એમ કેમ પ્રકારે આપણા સ્વભાવ તરફ આપણને લઈ જાય છે. તો આ કયો ભાવ છે? આ ચાર અનુયોગનો સ્વાધ્યાય કરવો. બોલો, આ શાસ્ત્ર ખોલીને વાંચવા આ કયો ભાવ છે? તો કે અશુભથી બચીને બુદ્ધિપૂર્વક જીવ શુભ ભાવમાં આવે છે, આ વાંચન કરે છે, આ ચારે અનુયોગમય એનું જીવન હોય છે, એની પરિણતિ હોય છે, ત્યારે જઈને એક પાત્રતા બને છે અને ત્યારે જઈને આગળ એને શુદ્ધ ભાવ પ્રગટ થાય છે. આ ભૂમિકા સમજાય છે? શુદ્ધ ભાવ પહેલાની, શુદ્ધ ભાવ પહેલાની ભૂમિકા છે. આપણને સમય નથી વાંચવા માટે, આટલું એટલું લખી ગયા આચાર્ય. અને એ બીજી વાત તમને કરું તો તમને એમ થશે કે આપણા કેટલા અહોભાગ્ય છે, દુર્ભાગ્ય પણ એટલા જ રહ્યા છે. કારણ કે જયારે મહાવીર ભગવાન નિર્વાણ પામ્યા અને પછી પંચમહારો ચાલુ થયો, એના પછી કેટલા આચાર્ય થઈ ગયા અને કેટલા શાસ્ત્રોની રચના થઈ છે. પરંતુ કાળક્રમે વિરોધીઓએ, જેના આ મોટી દેશથી જે વિરોધી હતા, કેટલા ગ્રંથોની તો હોળી બની છે, કલ્પનાની બહારની વાત છે. કેટલા તો મંદિરો, કેટલી તો પ્રતિમાઓ ખંડિત થઈ છે, કેટલા તો મુનિરાજો પર, હજારોના હજારો મુનિરાજોના ટોળા ઉપર ઉત્સર્ગ થયા છે. વિચાર કરો, કુનકુન આચાર્ય દેવે જે ષટ્ખંડાગમ ગ્રંથ છે એની પરિક્રમા નામની ટીકા લખી છે. આજે ટીકા ઉપલબ્ધ નથી, ખાલી ઉલ્લેખ છે કે એની ટીકા લખી છે. આટલી મોટી ખ્યાલ આવે છે? કુનકુન આચાર્ય દેવે 84 પાઉડ લખ્યા છે. કેટલા પાઉડ છે બોલો? કેટલો કેટલા આપણે કેટલા દુર્ભાગ્ય રહ્યા છે કે કેટલું નષ્ટ થયું છે, પણ એની સાથે સાથે કેટલો સદભાગ્ય પણ આપણો છે કે બધું નષ્ટ થઈ જવા છતાં પણ જે પંચ પરમાગમ છે, જે મૂળ જે દ્વિતીય શુદ્ધ સ્કંદ છે, એ પંચ પરમાગમ ની એક એક ગાથાઓ સુરક્ષિત રહી છે. બોલો, આપણા સદભાગ્ય એની મહિમા પણ આવી ગઈ. તાળપત્ર ઉપર 2000 1000 વર્ષ પહેલા લખેલા ગ્રંથો છે, ટીકાઓ છે, કોતરી કોતરીને એક 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 અક્ષર, બોલો લખો તો ખબર પડે કે કેવી રીતના લખાય છે. ખ્યાલ આવે છે? તો એ આપણા સદભાગ્યથી આ ગ્રંથો રહી ગયા છે. તો એ કે છે કે ઉત્કૃષ્ટ શુભ ભાવ, હવે આપણે અશુભને તારીને શુભમાં આવીએ તો ઉત્કૃષ્ટ શુભ ભાવ શું છે? બોલો બોલો, ઉત્કૃષ્ટ શુભ ભાવ થી શાસ્ત્ર સ્વાધ્યાય ખોલીને વાંચી એક એટલો નિયમ બનાવી કે એક દિવસ માં વધારે સમય ન હોય. શું કહું બોલો, એક પેજ જીવવાણી નો એક પેજ તો આપણે રોજ વાંચવું જોઈએ કે નહીં? બોલો, તો તમે બોલો આખા વર્ષ માં તમે કેટલા પાના વાંચી લેશો? અને આ તો એક પેજ તો હું કહું છું, અગર રુચિ વધી ગઈ તો એકના બે પણ થઈ જશે, પણ લઈને તો બે તો એક એક ગ્રંથ તમે જુઓ, એક એક ગ્રંથ માં વિતરાકતા નું પોષણ છે, એક એક ગ્રંથ માં વિતરાકતા નીકળે, એક એક ગ્રંથ, એક એક આગમ, કોઈ પણ આચાર્ય દેવ ના વચન, કોઈ પણ વચન અપ્રયોજન ભૂત ન હોય. ત્રણ લોક નું વર્ણન કહ્યું છે તો એની પાછળ પણ કોઈ પ્રયોજન છે. તેથી ચલાકા પુરુષો નું જીવન બતાવ્યું છે તો એની પાછળ પણ કોઈ પ્રયોજન છે. ચરણામી યોગ બતાવ્યું છે તો એની પાછળ પણ પ્રયોજન છે. આપણે ચરણામી યોગ ને ઉડાવી દઈએ છીએ, એની પાછળ પણ પ્રયોજન છે. અરે ચરણાનિયોગ એટલે શું? તો કે ચરણાનિયોગ એટલે તમે એક વિચાર કરો, આ સમય સાથે ગ્રંથ હોય તેનું કવર પેજ કેવું હોય? તમે ન્યૂઝ પેપર નું કવર લગાડશો? ગ્રંથ સમય સાથે છે તેનું કવર કેવું હોય? બોલો, ઉપરનું કવર કેવું હોય? બોલો, કવર તો એવું હોય ને. અરે તમારો એક કરોડ નો હીરો હોય, એની ડાબલી ગુરદેવસિંહ ની ભાષાનો તેની ડાબલી કેવી હોય? બોલો, આલું ચાલુ હોય કે એવી રીતના? ચરણાનિયોગ એટલે તો યુનિફોર્મ છે, આચરણ, બેસિક કહું છું, બેસિક. હું નથી કહેતી કે હમણાં કોઈ આપણે મુનિરાજ જેવું આચરણ પાડી શકીએ, ને પણ જે બેસિક આપણી ભૂમિકા અનુસાર જે અન્યાય અનિતિ અભક્ત છે, સપ્ત વ્યસન નો ત્યાગ છે, અષ્ટ મૂળગુણ નું પાલન છે, પણ સમજાય છે? તો એ બેસિક તો આપણા જીવનમાં હોવું જોઈએ ને. તો આપણે જૈન કહેવાને લાયક હોય ચારે અનુયોગ નો સુમેર, બેસિક ચારે અનુયોગ નો સુમેર એક આત્માર્થીના જીવનમાં હોવો જોઈએ. એક આચરણ જોઈને પણ લાગે કે અરે આ જૈન છે, અરે આ ગુરુકાંજી સ્વામી નથી, છે એના ફોલોવર્સ. કોઈ સમજાય ને શું કહું છું? તો આ બધું કેવી રીતના આવશે? વાતથી તો ખબર પડશે ને. કોઈ એક ડોક્ટર કેવી રીતના બની જાય છે 5 વર્ષમાં? એક સીએ બની જાય છે, કોઈ ઇન્જિનિયર બની જાય છે, કોઈ એમબીએ બની જાય છે, કેવી રીતના બને છે? બોલો, એના સીએ ના પુસ્તકો વાંચે તો શું બને? સીએ ડોક્ટર ના પુસ્તકો વાંચે તો શું બને? ડોક્ટર. તો હવે સમય સાધી, નિયમ સાધી, આ બધા ગ્રંથો વાંચું તો શું બનશું? વિદ્વાન. શું બનશું? શું બનવું છે? વક્તા, શ્રોતા. શું બનવું છે? બોલો, શું અભિપ્રાય લઈને બેઠા છો? શું બનવું છે? અરે શું બનવું છે? શું બધા વાંચું તો ભગવાન બની જશે. પોઈન્ટ 7 માં આવે તો પણ ક્યાં એ પડને કા કોઈ સહયોગક્ષમ બનાવે, સહયોગક્ષમ વધારવા માટે થોડી છે. કોઈ આપણે વાણીથી કહી શકીએ, બહુ સારી રીતે પ્રેઝન્ટ કરી શકીએ, ને સામેવાળા ઇમ્પ્રેસ થઈ જાય, ને અરે એની માટે થોડી છે. પોતાનો આત્મલક્ષ ચૂકી ગયા તો શું મતલબ છે? કો વર્ષો સુધી બોલતા રહે, વર્ષો સુધી સાંભળતા રહીશું, કઈ જ હાથમાં નહીં આવે. હા, એકાદ બહુ સ્વર્ગ આદમીઓ મળી જશે. હવે સમજાય છે કે શું ખરેખર તો અખિલ બને શું એક જ સામે છે. શુદ્ધની અપેક્ષાએ વાત કરીએ તો સોનાની દેરી હોય કે લોખંડની દેરી હોય, દેવ દેરી સમાન જ છે. કારણ કે અગર અશુભમાંથી છૂટીને શુભમાં આવીને શુભમાં અટકી ગયા તો તું શુદ્ધમાં નહીં જઈ શકે. આ તો અશુભમાંથી શુદ્ધમાં ન જાય કોઈ જીવ, એટલે માટે વચ્ચે શુભ આવે અને આવે. જેને શુદ્ધ ભાવ પ્રગટ થવાનો એની પહેલા નિયમથી શુભ ભાવ હશે, અને શુભ ભાવ પણ કેવો હશે? તો કે શુભ ભાવ પણ મંદ થતો મંદ થતો મંદ થતો મંદ થતો 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 એક સમય એવો આવશે કે છેલ્લે હું જાયક છું, એ વિકલ્પ પણ છેલ્લે નષ્ટ થઈ જશે, ને એ જાયકમાં ઉપયોગ ડૂબી જશે. એનું નામ છે એ શુદ્ધ ઉપયોગ. અને એ શુદ્ધ ઉપયોગ થાય છે તો એની પહેલા અશુભ ભાવને પૂર્વચર વ્યવહારનો આરોપ આપવામાં આવે છે.
કયો વ્યવહાર? પૂર્વચર વ્યવહાર. ત્યારે કે જયારે નિશ્ચય રૂપ શુદ્ધ ભાવ પ્રગટ થયો ત્યારે, અધરવાઇઝ નો. શું સમજાયું? સમજાયું શું કીધું? પૂર્વચર વ્યવહાર ક્યારે કહેવામાં આવશે? બોલો માતાજી, પાંચ પાંચ છ છ કલાક અનુભવ કરતા 19 વર્ષની ઉંમરમાં સહાનુભૂતિ પ્રગટ થઈ તો પાંચ પાંચ છ છ કલાક એક અનુભવ કરતા શું કરતા હતા? ધ્યાનમાં બેસતા હતા, અધ્યયન કરતા હતા, સ્વાધ્યાય કરતા હતા, ચિંતન કરતા હતા, મંથન કરતા હતા. બોલો, ક્યાંય ગમતું નહીં. આંખ ખોલીને કોઈની સામે જોવું નહોતું ગમતું. કોઈ આવીને બોલાવે તો કષ્ટ લાગતું હતું, ત્રાસ લાગતો હતો, ખલેલ પહોંચતો હતો પોતાની સાધનામાં. કેવી દશા હશે? અનુભવ કરનારની દશા તો વિચારો કેવી હશે? અગર વિચારશું, અગર ખબર હશે તો કોઈક વાર પણ એવો અવસર આવશે કે આપણે દશા રૂપે પડવું, અથવા હાલતા ચાલતા થોડી સમય જશે નહીં હશે. આની માટે તીવ્ર રૂચિ, આની માટે તીવ્ર લગ્ની, આની માટે તીવ્ર ફોકસ જોશે. એના વગર કામ નહીં થાય. કોઈ સીએ આમના બની જાય છે, કેટલા કલાકની મહેનત હોય? કોઈ એમબીએ આમના બની જાય છે, કોઈ એમબીબીએસ આમના બની જાય છે, કેટલા કલાકની મહેનત, કેટલું ફોકસ, કેટલું ડેડિકેશન, કેટલી લગની, ધગસ. અને એ દેખાય કે ના, મારે બનવું છે, મારે બન્યું છે, મારે બન્યું છે. એક ટાર્ગેટ હોય કે બે વર્ષ, ચાર વર્ષ, પાંચ વર્ષમાં એક સમજાય ખ્યાલ આવે છે. એટલે બહુ સરસ ભાષા છે. આમાં કે છે, અશુભ છોડીને જે શુભમાં આવે, શુભ છૂટે ને પછી જીવને શું થાય? એ શુદ્ધ ભાવની પ્રાપ્તિ થાય છે. ઉદાહરણ આપ્યું છે કે જેવી રીતના સૂર્ય અસ્ત થાય, ઉદય અને અસ્તનો ઉદાહરણ આપ્યું છે. અને પછી ગાથામાં સૂર્ય જયારે અસ્ત થાય એની પહેલાની એની લાલીમાં હોય, બે પ્રકારની લાલીમાં. જયારે સૂર્યનો ઉદય થાય ત્યારે પણ લાલીમાં હોય, સૂર્ય જયારે અસ્ત થાય ત્યારે પણ લાલીમાં હોય. સૂર્ય અસ્ત થાય છે અને એ જે લાલીમાં છે એ તો અંધકારને લાવવાની છે, અને સૂર્યનો ઉદય થાય અને એ જે લાલીમાં છે એ તો પ્રકાશને લાવવાની છે. સમજી જજો, જે શુભ ભાવમાં ઉભા છો એમાંથી અગર તમે શુદ્ધમાં ગયા તો એ પ્રકાશમાં ગયા, અને અગર એ શુભ ભાવમાંથી અગર અશુભમાં ગયા તો અંધકારમાં ગયા. કંપેરિઝન સમજાય છે? કંપેરિઝન અહીંયાથી જશે. બોલો, ક્યાં જશું? ક્યાં જશું? કોઈ નહીં બોલે. બોલો, અહીંયાથી ક્યાં જશું? અહીંયાથી જશું, છૂટશું તો ક્યાં જશું? શું ભાવ આવશે? શું યાદ આવશે? પોઈન્ટ ધ્યાનમાં આવે છે તો ક્યાં ક્યાં ફેંકાઈ ગયા હતા? હમણાં શુભ, ઉત્કૃષ્ટ સ્વાધ્યાયનો ભાવ, આત્માની ચર્ચા, પરમાત્માની ચર્ચા, પર્યાયથી પાર, ગુણભેદથી પાર, શુદ્ધાત્મા, અતિન્દ્રિય આનંદની મૂર્તિ. બોલો, એવો હું છું એવી વાણી સાંભળતા હતા. અરે તું છે, તું છો, થવું છે, કરતા પણ છું. વજન શર્મા છે. બોલો, મારે શુદ્ધ થવું છે અને હું શુદ્ધ છું. વજન શર્મા છે. જોરદાર વાત કઈ છે? બોલો, વજનદાર વાત કઈ છે? થવું છે કે છું? માં જરા જોરથી તો બોલો, છું છું. થવું છે નહીં. વિદેશી શું કે છે? તું શુદ્ધ છો, હું શુદ્ધ છું, હું વર્તમાનમાં શુદ્ધ છું. આવી ઉત્કૃષ્ટ વાત સમી રહ્યા છે, અને હમણાં અહીંયાથી સમય પૂરો થયો, ક્યાં ફેંકાઈ ગયો? હવે ઉદાહરણ સમજાયું. સૂર્યની લાલીમાં બે પ્રકારની, એક તો જયારે ઉદય થાય સૂર્યનો ત્યારે, અને અસ્ત થાય ત્યારે, બે પ્રકારે લાલીમાં દેખાય છે. તો અસ્ત થવા વાળી લાલીમાં શું લાવશે? સૂર્યનો અસ્ત, સૂર્ય નો અસ્ત થઈ ગયો તો એ લાલીમાં શું લાવશે? અંધકાર. અને ઉદય જયારે થશે ત્યારે એ લાલીમાં શું લાવશે? પ્રકાશ. તો એવા શુભ ભાવમાં આવીએ, એ પ્રકારનો શુભ ભાવ હોવો જોઈએ, એવી ક્વોલિટીનો શુભ ભાવ હોવો જોઈએ કે એ શુભ ભાવમાં શુભ ભાવની રૂચિ નહીં, એ શુભ ભાવમાં શુભ વિકલ્પની રૂચિ નહીં, એ શુભ ભાવમાં સંયોગક્ષમ જ્ઞાનની રૂચિ નહીં, એ શુભ ભાવમાં કોઈ માન આદિની રૂચિ નહીં, લાભ આદિની નહીં, સ્વર્ગ આદિના લોભની નહીં. એ શુભ ભાવમાં કોણ દેખાવું જોઈએ? શુદ્ધ, 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 શુદ્ધ તત્વ. નિર્ણય કોનો થવો જોઈએ? શુદ્ધ તત્વ. વિકલ્પાત્મક નિર્ણય પણ શુદ્ધતાનો. હું શુદ્ધ છું, આ વાંચન કરીને હું શુદ્ધ છું, હું પરિપૂર્ણ છું, હું શરીરથી ભિન્ન છું, હું રાગથી ભિન્ન છું, હું ઉદયથી ભિન્ન છું. એક 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 અનુયોગ વાંચો, પ્રસંગ વાંચો, પ્રકરણ વાંચો, કોઈ પણ ટોપિક વાંચો. આપણું લસ આપણા સ્વભાવ તરફ હોવું જોઈએ, આપણું આપણો સ્વભાવ ઉર્જો હોવો જોઈએ. ભેદજ્ઞાન થવું જોઈએ ટોટલી, તો લાભ છે આ સ્વાધ્યાયનો. થોડુંક તમને એમ લાગતું છે કે પણ આના વગર તો જીવન પૂરું થઈ જશે, શું હાથમાં આવશે?
એક મિથ્યા સંતુષ્ટિ લઈને ચાલ્યા હતું. અમે આટલા વર્ષોથી મંદિર જતા હતા, અમે વર્ષોથી વિદેશી ના પ્રવચન સાંભળતા હતા, અમે વર્ષોથી સ્વાધ્યાય કરતા હતા, કરાવતા હતા. અરે તમને કહો છો 20 વર્ષ થઈ ગયા સ્વાધ્યાય કરાય છે, શું થઈ ગયું બોલો, શું ખેડી દીધું? અગર આ લક્ષ્ય નથી, અરે તમને સાચે કહું, ઉદય બદલતા વાર નહીં લાગે, સમય નહીં લગતા, સમય બદલને. ક્યારે પુણ્ય નો રહે, ક્યારે પાપ નો રહે, ક્યારે વાવા થશે, ક્યારે અપમાન થશે, કભી માન વિલાજી ભર ભર કે, અપમાન હુઆ જી ભર ભર કે, ઇસ માન અપમાન કે ખેલ મેં હમ મસ્ત રહે. ક્યારે રહી શકશું બોલો, પ્રેક્ટિકલી ક્યારે રહી શકશું? જયારે અભ્યાસ થઈ રહ્યો હશે, ત્યારે જયારે એની પાસે સમય આપ્યો હશે, ત્યારે જયારે બુદ્ધિપૂર્વક પોતાના જ્ઞાનમાં તત્વ આખો દિવસ રહ્યું હશે, ત્યારે અને યાદ આવી હશે, ત્યારે આ એક એક પ્રસંગ યાદ આવ્યા હશે. ઓહો અલીના સતી, ઓહો સીતા સતી, ઓહો એક એક સતીઓ, એક એક મિની રાજોના ઉપર કેવા ઉપકર, અરે ચક્રવર્તી આવી કેવા થાદબાકની વચ્ચે રહીને બધાને છોડીને ચાલ્યા જાય, શું હશે અંદરમાં દ્રષ્ટિ બોલો, એવું શું દેખાઈ ગયું હશે અંદરમાં? સૌદર ઇન્દ્ર તરસે છે, ત્યારે મનુષ્ય બહુ મળે અને હું દીક્ષા લઉં અને સંયમ અવિકાર કરું અને સાધના પૂર્ણ કરીને હું મોક્ષ ચાલ્યો. શું કામ કરશે છે, શું કમી છે ત્યાં, કયા ઉદય ની કમી છે, કયા સંયોગ ની કમી છે? પરંતુ કઈ ખેલ નથી પડતો, કેમ? કારણ કે અતિથી આનંદ નો સ્વાદ ચાપી લીધો, એની સાથે બધું ફીકું લાગે છે, આપણે સ્વાદ નથી જાય કોઈ લાભ, અને બધાનો રસ લાગે છે. એકવાર આનંદ નો સ્વાદ ચાપે, એકવાર સ્વભાવની મહિમા આવે, એકવાર અંદર ની આપણે એને ઉર્જોતા આવે, અને એકવાર આમ ખ્યાલ આવે કે આ જગત માં ખરેખર છે શું, અને અસારતા સમજાય, તો જીવ ખરેખર ક્યાંય અટકશે નહીં. અને તમે સમજી લેજો, કર્મ નો બંધ જીવના પરિણામ થી થાય છે, બહારની ક્રિયા અને સંયોગ અને ઉદય થી નથી થતો. ઓલા જે શેઠજી હતા, જે શેઠજી હતા ને, જે સામાયિક માં બેઠા હતા, અને એની પત્ની શું કરતી હતી, એ તેલ ભરતી હતી, બરાબર છે? હવે બોલો, એ શેઠજી ના અંદર માં એટલા બધા સંકેત પરિણામ થઈ ગયા, હવે બહાર માં તો શું દેખાતું હતું? ક્યાં બેઠા હતા? મંદિરમાં, ભગવાનની સામે, સામાયિકમાં. બોલો, હવે એમનું જયારે દેહ અવસાન થયું, દેહ નો ત્યાગ થઈ ગયો, અને જયારે બધી સભા લઈ હશે, તો શું કીધું હશે બધાએ? આવું જ મરણ થવું જોઈએ. કેમ? આહાહા, સામાયિકમાં બેઠા હતા, મંદિરમાં બેઠા હતા, ભગવાનની સામે હતા. તમે વિચાર કરો, વાત તો બધા એક કરતા હશે પછી, પણ તમે વિચાર કરો કે ગયો ક્યાં જીવ? એ મરીને તિર્યન જ્યોતિમાં ગયો. અને એ જ મેંઢક થાય છે ને પછી, તો એ મેંઢક જયારે જયારે હાથીના નીચે જયારે એનું મરણ થયું, તો બોલો એનું મરણ જોઈને લોકોને શું લાગતું છે? આવું મરણ તો કોઈનું ન થાય, આવું મરણ તો કોઈનું ન થાય, ખ્યાલ આવે છે? પણ એ મેંઢક મરીને ક્યાં ગયો? તો કે એ સૈનિક રાજા સમોસણ માં પહોંચ્યા, એની પહેલા એ મેંઢક નો જીવ સમોસણ માં જઈને દેવગતિ નો જીવ બનીને ત્યાં વિરાજમાન થઈ. હવે બોલો, પરિણામ થી બંધ છે કે ક્રિયા થી બંધ છે? અભિપ્રાય થી બંધ છે કે જડની ક્રિયા થી બંધ છે? જડની ક્રિયા થી તો બંધ નો કોઈ સંબંધ જ નથી, બાહ્ય સહયોગ થી તો બંધ નો કોઈ સંબંધ જ નથી. બંધ નો શું, દુઃખ નો, સુખ નો કોઈ નો સંબંધ બાહ્ય સહયોગ થી, સંયોગક્ષમ જ્ઞાન થી, કે ઉદય થી, કે ઘર કુટુંબ પરિવાર થી છે નહીં. ખરેખર બંધ નો સંબંધ તો તારા પરિણામ થી છે, કે તું કેટલી આસક્તિ પૂર્વક તારા આ બધા ઉદયો માં જોડાય છે, અને કેટલો અલિપ્ત રહીને તું ઉદયની વચ્ચે રહે છે. તમને લોકોને સમજાય છે શું કહું છું? કઠિન પડે છે થોડું, કેમ લાગે છે શું બોલો છો? પણ ખરેખર આ તત્વનું મર્મ સમજ્યા વગર કોઈ મતલબ નથી, ત્યાં સુધી પહોંચ્યા વગર કોઈ મતલબ નથી. ચલવાથી લઈએ આ ગાથા, જો હવે તમને ઉદાહરણ બધા કહી દીધા હે ને, જે શું કહે છે? પૂર્વોક્ત પ્રકાર જ્ઞાન આરાધના કરને વાળા જીવ શાસ્ત્રો થી ઉત્પન્ન વિવેક પૂર્વક, હવે જો શું કીધું? શાસ્ત્રો છે, ક્યાંથી આવશે વિવેક? ક્યાંથી આવશે સમજણ? ક્યાંથી મળશે જેજગાલ નો અભ્યાસ? ખ્યાલ આવે ને ક્યાંથી? એ શાસ્ત્રો, શાસ્ત્રો છે ઉત્પન્ન વિવેક પૂર્વક ક્રમ છે અશુભ હે ને, પહેલા શું છૂટશે? અશુભ માં જ રસ લાગે છે તો પતી ગયું, 24 કલાકમાંથી અધિકતર સમય જીવનો અશુભ ભાવમાં જતો હોય, પાછું એનો રસ હોય, પાછું એનું માન હોય, પાછું એમાં કઈ પોતાની ઈચ્છા અનુસાર ન થાય તો ક્રોધ હોય, એમાં પાછું ડિપ્રેશન હોય, એમાં પાછું સ્ટ્રેસ હોય, એમાં અભિમાન હોય, તો પછી ગયું તો અશુભમાં જ તારું તો જીવન પતી ગયું. અશુભ ના અહંકારમાં જ, અશુભ ભાવમાં જ, એમાં જ રમતા રમતા તારું તો જીવન પતી ગયું. તો તું શુભમાં ન આવ્યો તો શુદ્ધમાં જવાની તો વાત દિલ્હી બહુ દૂર હે બેટા. સમજાય ને શું કે? બહુ સરસ ગાથા કીધો. શું કીધું? શાસ્ત્રો છે ઉત્પન્ન વિવેક પૂર્વક, વિવેક પૂર્વક ક્રમ સે, શું કીધું? ક્રમ સે અશુભ ઓર શુભ પરિણામ કો છોડ કર, ક્રમ સે અશુભ ઓર શુભ દોનો અશુભ ઓર શુભ પરિણામ કો છોડ કર શુદ્ધ પરિણામ કે આશ્રય સે મુક્ત હો જાતા હૈ. યહ બાત આગામી છંદ મે કહેતે. કોણ આશ્રય થી મુક્તિ મળશે? સંવર, નિદ્રા, મોક્ષ, મોક્ષ માર્ગ, બોલો, આનંદ, શાંતિ, વિતરાગતા, સર્વજ્ઞતા, અતિન્દ્રિય સુખ, અતિન્દ્રિય આનંદ, શુદ્ધ ભાવ. હવે 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 બુદ્ધિપૂર્વક પોતપોતાના હૃદય ઉપર હાથ રાખીને બુદ્ધિપૂર્વક નિર્ણય કરજો અને પૂછજો પોતાને કે આખા દિવસમાં આ શુદ્ધ ભાવ પ્રગટ કરવા માટે આપણે બુદ્ધિપૂર્વક કેટલું યત્ન, પ્રયત્ન અને ઉદ્યમ અને અભ્યાસ કરીએ છીએ. કરીએ છીએ બોલો. બુદ્ધિપૂર્વક સામાયિકમાં બેસવું, સ્વાધ્યાય કરવો, ચિંતન મંથન, નિર્ણય કરવો, એક એક સિદ્ધાંત, એક એક વાત, એક એક અનિયોગમાં આવેલી એક એક સૈદ્ધાંતિક વાત વસ્તુ સ્વરૂપને દર્શાવે, સ્વતંત્રતાને દર્શાવે. તારું અપરદ્રવ્યમાં કાંઈ નહીં ચાલે, તું ચલાવવા નહીં જા, તું એનો અકર્તા છે, તું તારા પણામનો કરતા છે, પરંતુ પરનો તો તું સર્વથા અકર્તા છે. તારી કરતા બુદ્ધિ તોડ, તારું એકત્વ પણ તોડ, આ શરીરમાં પરદ્રવ્યમાં જે પણ ઉદય પ્રમાણ સંયોગ મળ્યા છે એમાં ખરેખર તારું એકત્વ પણ તને મારે છે, તને દુઃખી કરે છે. ભાવ કરમ ભાવ મરણ સદીઓ છે કરતા. બહુ સરસ ગાથા છે. જો અશુભ છોડ કર શુભ કો પાકર હોતા શુદ્ધ જીનાગમ સેવા. શું કીધું? હોતા શુદ્ધ જીનાગમ છે, જીન આગમ કે અભ્યાસ. ટોટલી સ્વાધ્યાયનું મહત્વ બતાવ્યું છે. ટોટલી આગમનો અભ્યાસ એટલે ચારે વણીઓ, બધી અપેક્ષા, બધા પરિસ્થિતિ, બધા એંગલથી એકો એક સિદ્ધાંત આપણા જ્ઞાનમાં એકદમ ક્લિયર હોવા જોઈએ કે જયારે પણ કઈ બને વી કેન ડુ એપ્લિકેશન. તમે લોકો સીએ ભણેલા હો તો તમને બધું ખબર હોય ને જ્ઞાનમાં. હવે શું થાય જયારે કઈ ચેલેન્જ આવે, તો કોઈ ડોક્ટર ને કોઈ એવો પેશન્ટ આવે તો શું થાય બોલો? યોર નોલેજ વિલ હેલ્પ યુ નો, વોટ યુ હેવ સ્ટડીડ યુ વિલ સ્ટાર્ટ અપ્લાઈંગ નો, બીકોઝ યુ હેવ દેટ નોલેજ કે આમાં આમ કરવું, આમાં આમ કરવું, આમાં આમ કરવું. તો વોટ ઇઝ હેલ્પિંગ યોર નોલેજ? તો એવી રીતે ઉદય પ્રસંગમાં પાપનો ઉદય આવશે, તો અધિક પુણ્યનો ઉદય આવી જશે, તો બોલો માન વધી જશે, તો સન્માન બનશે, તો બધું થશે. તો શું કરશે બોલો? અભ્યાસ નહીં હોય, અભ્યાસ નહીં હોય, જાગૃતિ નહીં હોય, વેદ જ્ઞાન નહીં હોય, સ્વપ્નનું ભિન્નપણું નહીં ખબર હોય, પણ સમજાય છે? આ ઉદયોનો ખેલ નહીં ખબર હોય, એની નાશવંતા નહીં ખબર હોય, એનાથી હું ભિન્નથી નહીં ખબર હોય, તો શું થશે? શું થશે? એમાં એવો તીવ્રપણે જોડાઈ જશે કે ભૂલી જશે કે હું ગયા છે. અધિક પાપ નો ઉદય, હું સાચી કાલે બી જાતું હતી, આ કાર એવો હમણાં કેવી રીતે ઉપાડ્યો, આ હુંડા અવસરથી પંચમ કાળ છે, સમજી લેજો. અસંખ્યાત અવસરથી પછી એક આવો કાળ આવે. અધિક પુણ્ય નો ઉદય પચાવવા માટે પણ એટલો ભેદ જ્ઞાન નો અભ્યાસ રૂપ એટલી હોજરી જોશે. અધિક પાપ નો ઉદય આવશે તો પણ નહીં પચાય છે. અધિક સંરક્ષણ તો માન વધી જશે. કોઈ સમજાય છે? આ કાળમાં બહુ જોરદાર અભ્યાસ જોશે. અને આપણી પાસે છે શું નથી બોલો? આપણા પુણ્યનો ઉદય આપણી પાસે શું નથી બોલો? શું ઉપલબ્ધ નથી? એક એક વાત, એક એક સિદ્ધાંત, એક એક સ્પષ્ટીકરણ આવા ગુરુએ આપણને કરી લાવ્યું છે. હવે શું કરવાનું છે? ડ્યુટી, રિસ્પોન્સિબિલિટી, અભ્યાસ, નિર્ણય, રુચિ, મહિમા, લગ્ની, ધગત, ફોકસ, બોલો કોનો હોવે? આપણો. અગર આ સંસારથી પાર થવું હોય તો, અગર આ ચાર ગતિ છે રાશિ લાગ્યોથી છૂટવું હોય તો, અગર પંચ પરાવર્તન ના ધક્કા ખાવાથી બચવું હોય તો, નરક નિગોદ થી બચવું હોય તો ની વાત છે, ને તો શકો? આવી શું થઈ જશે? શું ટાઈમ લાગશે?
આવી પૂર્ણ થતા શું લઈ જશે સાથે? વિચાર કરો, બહુ સરસ દાખલા છે. જો જે પ્રકાર સંધ્યાકાલીન અવસ્થા પ્રાપ્ત કિયે બિના હોને વાલે સૂર્ય કો અંધકાર પ્રગટ નહીં હોતા, ઉસી પ્રકાર યહ જીવ જો આગમ જ્ઞાન પૂર્વક અશુભ સે છૂટકર, શું શબ્દ આવ્યો? આગમ નો ઇમ્પોર્ટન્ટ, આગમ જ્ઞાન પૂર્વક, આગમ જ્ઞાન પૂર્વક અશુભ સે છૂટકર, શુભ કો પ્રાપ્ત હોતા હુઆ શુદ્ધ હોતા હૈ, અશુભ સે છૂટકર શુભ કો પ્રાપ્ત હોતા હુઆ શુદ્ધ હોતા હૈ. જિસ પ્રકાર જબ તક સૂર્ય મેં સંધ્યાકાલીન લાલિમા નહીં હોતી તબ તક વહ અસ્ત નહીં હોતા ઓર અંધકાર પ્રગટ નહીં હોતા. સંધ્યાકાલીન લાલિમા સમજાય છે, એ આવશે અને પછી શું થશે? સૂર્ય અસ્ત થશે. ઉસી પ્રકાર જો અશુભ રાગ રહિત ક્રમ, ઓને સમજાય કે ક્રમ અશુભ રાગ રહિત આત્મા होकर क्रम से शुभ राग रूप होकर शुद्ध केवल दशा को प्राप्त होता है और उसे अज्ञान आदि अंधकार उत्पन्न नहीं होता. बहुत सरस आ गाथा है. आना पी गाथा पर एक प्रकार से आज आप थोड़ी जल्दी पूरी करिए, बीजो क्लास पर थोड़ा आज लेट आपको चालू करी है, कई बात नहीं. आज आप एक गाथा लीधी, क्रम समझायो, બોલો બુદ્ધિપૂર્વક. હવે નિર્ણય કરજો મને જઈને કે આખા દિવસમાં અમારો ઉપયોગ અશુભ ભાવમાં કેટલો ટાઈમ જાય છે, પ્લસ એની રૂચિ કેટલી તીવ્ર છે, એનો રસ કેટલો તીવ્રતાથી પડ્યો છે અને એમાં મજા કેટલી તીવ્રતાથી આવે છે. સમજાય છે? એક એક જીવના પરિણામથી એક એક સમયના ભાવથી નવીન સાત અથવા આઠ કર્મનો બંધ પ્રતિ સમય થાય. પોઈન્ટ પકડાય છે? હવે અશુભ ભાવ થયો, અશુભ ભાવ, કોઈ તીવ્ર અશુભ ભાવ થયો તો બોલો આઠ કર્મ બંધા, સાત આઠ છોડી દો, આયુ છોડી દો, તો સાત કર્મ બંધાશે કે નહીં બંધાય? સાથે સાત બંધાશે. અશુભ ભાવના નિમિત્તે અહીંયા તીવ્ર અશુભ રાગ થયો, કોઈ અશુભ ભાવ, તો સાત કર્મ બંધાશે કે નહીં? સાથે સાત બંધાશે. જલ્દી બોલો, પ્રતિ સમય સાથે સાત બંધાશે. ઓકે, તો વેદનીય આવશે, વેદનીય કર્મ બંધાશે, તો એમાં સાતા બંધાશે, આ સાતા બંધાશે. હા બોલો, હવે બોલો, જલ્દી બોલો, સાતા બંધાશે કે અસાતા બંધાશે? કર્ણાનિયોગ કે છે સાતા કર્મ પણ બંધાશે, સાતા વેદનીય નો બંધ પણ થશે, અસાતા વેદનીય નો બંધ પણ થશે, નામ કર્મ નો પણ બંધ થશે, એમાં પુણ્ય પ્રકૃતિ નો પણ બંધ થશે, પાપ નો પણ બંધ થશે. પણ તારો અહીંયા અશુભ રાગ છે એટલે જે અશુભ પ્રકૃતિઓ છે એનો અનુભવ અને એની સ્થિતિ તીવ્ર બંધાશે. શું કીધું? એ જે પરિણામ જે પ્રકારનો છે એ પ્રકારે સામે કર્મમાં જે સ્થિતિ અને અનુભાગ બંધાશે એ તીવ્ર બંધાશે. અશુભ ભાવથી અશુભ કર્મની સ્થિતિ અને અનુભાગ તીવ્ર, અને શુભ કર્મથી શુભ ભાવથી શુભ કર્મની સ્થિતિ અને અનુભાગ તીવ્ર. એટલે માટે એમ કહેવામાં આવે કે તે અહીંયા અશુભ ભાવ કર્યો તો અશુભ કર્મ બંધાયા, પણ ખાલી અશુભ નથી બંધાયા, બધા જ બંધાયા છે, પરંતુ સ્થિતિ અનુભાગ ઇઝ ઇમ્પોર્ટન્ટ, પ્રકૃતિ પ્રદેશ ઇઝ નોટ ધેટ ઇમ્પોર્ટન્ટ, બીકોઝ પ્રકૃતિથી સ્થિતિ અનુભાગ બંધ થાય છે અને યોગથી પ્રકૃતિ પ્રદેશ બંધ થાય છે. કયા કર્મ આવ્યા અને કેટલા આવ્યા દેટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, પણ એમાં સ્થિતિ અને અનુભાગ કેવા પ્રકારનો પડ્યો એ ઇમ્પોર્ટન્ટ છે. અર્ધું તો ઉપરથી ગયું હશે, સમજાયું કે ન સમજાયું? હવે સમજી લો, તમને માપદંડ આપું છું પોતાના પરિણામને માપવા માટે, કેટલા આપણા દિવસના પરિણામ અશુભમાં, પાપમાં, ધંધા વ્યાપ
પરમા પર પંચાત્મા પર ચિંતામાં પર ના કર્તૃત્વમાં શરીરનું એકત્વમાં આમ થઈ જાય આમ થઈ જાય આમ થઈ જાય આમ ન થયું આમ થયું આમ ન થયું આમ કરો આમ કરો આમ કરો 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 એ કરતા ભાવમાં આખા દિવસમાં કેટલા પ્રણામ જાય છે વિચાર આ બધા અશુભ ભાવ છે કર્તૃત્વ છે ને એટલે અશુભ છે કર્તૃત્વ છે ને એટલે મિથ્યાત્વ છે કર્તૃત્વ છે ને એટલા જ્ઞાન છે કર્તૃત્વ છે એટલા સંયમ છે અને એનાથી શું થશે કે પાપ પ્રકૃતિઓનો તીવ્ર એટલે દર્શન મોનો ચારિત્ર મોનો અને અઘાતીમાં પાપ પ્રકૃતિઓ શું થશે તીવ્ર સ્થિતિ અને અનુભાગ બંધ થશે જ્ઞાનાવળીનો તીવ્ર અનુભાગ બંધ પડશે કેમ ત્યારે કે જ્ઞાનનો દુરુપયોગ કર્યો આંખ નો દુરુપયોગ કર્યો કાન નો દુરુપયોગ મન નો દુરુપયોગ કર્યો વાણી નો દુરુપયોગ કર્યો તો એ પ્રકારે એ કર્મ નો બંધ થશે કે બીજા ભાવમાં આંખ ના કાન નહીં મળે મન નહીં મળે વાણી નહીં મળે વાણી સમજાય છે એટલે અશુભ ત્રણ ભાવ સમજાય અશુભ તો બુદ્ધિપૂર્વક છોડો બુદ્ધિપૂર્વક અગર શુદ્ધમાં જવું હોય તો સહજ શુભમાં આવી જાય છે સહજ સ્વાધ્યાયમાં આવી જાય તત્વચિંતન મંથન અને ખરેખર એક એક્ઝામ્પલ આપીને પૂરું કરું છું જે રીતે ફૂટબોલ ફૂટબોલની મેચ જોઈએ છે ને બધા ફૂટબોલ ચાર અનિયોગની વાત કરું છું ફૂટબોલની મેચ જોઈએ છે ને શું હોય એકચ્યુઅલી ગોલ શું હોય એની બોલ છે બોલ એને શું કરવાનું હોય ગોલ સુધી પહોંચાડવાનો બરાબર ને હવે એની ટીમ છે ઓપોઝિટ ટીમ છે ઓપોઝિટ ટીમ શું કરશે જલ્દી ઓપોઝિટ ટીમ શું કરશે એને રોકશે અને આ શું કરવાનું છે એને પહોંચાડવાનું હવે બરાબર હવે એ બોલ ને લાત મારીને બોલ ને આગળ લઈ જાય આગળ લઈ જાય છે બરાબર હવે વચ્ચે પાછું એટલે ઓપોઝિટ ટીમ વાળો આવી જાય બોલ સમજાય છે એટલે ઓપોઝિટ ટીમ વાળો આવી જાય તે શું કરશે એ ધીરે ધીરે એના પ્લેયર ને પાસે એ બોલ ખસે પોઈન્ટ સમજાય છે કેમ કારણ કે એનો 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 એટલે એનો પકડી શક્યો એને એનો રાખી શક્યો એટલે એને ટીમ ને આપ્યો પછી પાછો એ લઈને પાછો આગળ પાછી કોઈ ઓપોઝિટ ટીમ વાળો આવ્યો તો એ બીજા એના પ્લેયર ને આપશે એમ કરી 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 કરીને હવે સમજાયું ઉદાહરણ ઉદાહરણ નથી સમજાવ્યું મારે કઈ ગયું કોઈ સમજાય છે સિદ્ધાંત સમજાયો દ્રવ્યા નિયોગમાં ઉપયોગ ન લાગે કોઈ સમજાય છે કોઈ વિકલ્પ આવી ગયા કોઈ ઉદય આવી ગયો અચાનક ઉદય આવી ગયો શરીરમાં અચાનક કઈ થઈ ગયું કોઈ સમજાય છે શું કરવું ઉપયોગ ને કોઈ સમજાય છે બીજો પ્લેયર ચરણીઓ ચરણીઓ પ્રથમણીઓ અને સતીઓનું જીવન મુનિરાજોનું જીવન ગુરુદેવનું જીવન કૃપાનુદેવનું જીવન ટોડેલ વધિતાનું જીવન આ એક 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 આપણને આ જે પિક્ચર છે એ ખરેખર શું કરાવે છે બોલો એ આપણને ખરેખર જ્ઞાન કરાવે છે કરાવે છે કે નહીં બોલો આ પિક્ચર જોશો માતાજીનું તો કહે છે કે બોલો 19 વર્ષે હું મારું કામ કરી શકું સ્ત્રી કન્યાનું છેદ કરી ક્યાં જોશો તો બોલો હાથીના પગની નીચે મૃત્યુ થયેલી છે પણ હું તો અજર અમર છું ક્યાં જોશો અરે કરોડો વ્યાપાર ચાલે છે પણ હું એનો અસરકાર આ ટકાઉ દાન બોલો કેટલું સંયોગક્ષમ અને એના કોઈ દમ નથી ત્યાં જોશો તો તમે જો કેટલી જડતા કેટલો એક 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 તમે જો તમને વિતરાગતાનું પોષણ થાય શુભ થી છોડીને શુદ્ધ અને શુભ માંથી પછી શુદ્ધ ભાવ આપણને બધાને પ્રગટ થાય એવી મંગળ ભાવ નિજ નિધિ નિજ નેમ અનંત ઉપકાર અનંતકારી સમસ્યાની જન્માત્માઓનો સત્ય સનાતન સ્વાનુભૂતિમય વિતરાગ દિવમ વચ્ચે વિધર્મનો હવે અહીંયા સ્વામી સાહેબના તત્વાસૂત્ર ઉપરના ક્લાસ આવે